તારીખ 31/1/1998 થી તારીખ 4/2/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 127.
બેસી સ્કૂલ ચાલુ છે એટલે પાપાએ હમણાં વાત કરી હતી ને વટમાં કે મને પણ પાપાને પણ બોમ્બે પાછા શિફ્ટ થવાની, તો ત્યારે મને પણ મૂડ બહુ મૂડ થતું હતું ને એકદમ જીદ પકડાઈ ગઈ હતી કે મને બોમ્બે જ જવું છે. બેસી કારણ કે પાપા તો એમ કહેતી નિવૃત્તિ લઈને બેસી જવાના છે, એ નિવૃત્તિ લઈને પાપા તો બેસી જવાના છે. હા તો બેસી કેરિયર માટે પછી મને ડિસાઈડ કરવું એટલે પછી મને જવું પડશે, એટલે મને એટલે એમ લાગ્યું કે હું બોમ્બે જાઉં તો સારું ભણવા માટે હાઈ સ્કૂલ 7th, 8th, 9th અને 10th ભાવનગરમાં દાદા દાદી પાસે. બાકી હાઈ સ્કૂલ હોય ને 7th, 8th, 9th, 10th હાઈ સ્કૂલ 7th, 8th, 9th અને 10th એ મને ત્યાં કરવું છે. પછી તો 3 મહિના પછી 2-3 મહિના પછી 2-3 મહિના પછી જાઓ એટલે 6 તો ત્યારે પતી જશે. હમણાં 6 પતી જશે. 6
છઠ્ઠું ધોરણ એનું પૂરું થઈ જાય. છઠ્ઠા ધોરણ માં છે ને એટલે 3 મહિના પછી પૂરું
થાય. આની પછી 6 આજે શોર્ટ્સ પહેરવાનું ભૂલી ગઈ હતી, તો મારા પીટી સર છે એની પ્રત્યે મને જે શલ્ય બંધાઈ ગયો હતો ભૂલી ગઈ હતી ને, તો પાછું એમને વળ્યું પણ એ મારી જ ભૂલ હતી. વૈશી તો મને લાગ્યું કે એમ થોડી છે કે અમે માણસ છીએ તો ભૂલી જઈએ ને કઈક, તો પણ મમ્મી જયારે હું ઘરે આવી ને ત્યારે મમ્મીએ કીધું કે સર એટલે વડે છે ફરી વાર નહી ભૂલ ને, એટલે પછી મને થયું કે હા સાચી વાત છે. પછી પણ પેલા જયારે વધ્યું ને તો મન ગયું ને ગેસ ના પરિણામ થઈ ગયા.
ગુજરાતી ને હિન્દી માટે નો
એટલે મને એક વખતે એવી રીતે વિકલ્પ આવી ગયો, એમ કે એ લોકોને એ લોકોનો આગ્રહ નહીં દેખાતો હોય એમ, મારે તો કઈ હતું જ નહીં લેવા દેવા, તેમ છતાં એક એક સેકન્ડ માટે થઈને એવો વિકલ્પ આવી ગયો મને કે આ લોકોને કેમ આનું નહીં દેખાતું હોય એમ,
એવી રીતે એ પ્રમાણે દોષ દ્રષ્ટિ
થઈ ગઈ. આજે
પછી કઈ ઘરે ગયા પછી કઈ
એવો વિકલ્પ નતો ચાલ્યો, કઈ લંબાણા નતા પરિણામ,
પણ એક વખત એવો થોટ આવી ગયો તો ખરો એવી રીતે.
અને સાંજે પૂજા નીચે રમવા ગયેલી, વોકિંગ પછી પૂજા નીચે રમવા ગયેલી
એટલે જમવા બેસવું હતું એટલે હું એને બહાર ગેલેરીમાં બોલાવવા ગયો,
ગેલેરીમાં
આવીને બોલાવવા ગયો કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો એ નીચેથી જ મને પૂછવા માંડી કે શું જમવાનું બનાવ્યું છે, એટલે ત્યારે એવું વિચાર્યું કે આને ખબર નહીં પડતી હોય એમ, કે
નીચેથી
ન પૂછાય એમ, આજુબાજુ પાડોશી ઉભેલા એની નીચે, એટલે એ પ્રમાણે એવી રીતે લોકસંજ્ઞાના પરિણામ ત્યાં કામ કરી ગયા. એવી રીતે ભાઈ આખા દિવસમાં બી આમ ખાતી વખતે પીતી વખતે નાનામાં નાની ક્રિયા જોઈએ ને તો એમાં બી આમ જાણે કે આ બધું હું કરું છું, તો દેહ માં બી જાણે મારા પૂર્ણ એટલું બધું વણાઈ ગયેલું છે, એવા પ્રકારના એમ એકતાનો જે રસ છે અંદર માં
એકત્વ બુદ્ધિ નો,
એમ જાણે તો ક્ષણે ક્ષણે ચાલ્યા જ કરે છે એમ.
એ પ્રકારે વૈશ્ય આજે પરિણામ ચાલી ગયા હતા. બરાબર છે.
બીજે માથું મારે છે જેટલા આવી રીતે દોષ દેખાય છે એની પોતામાં, એટલે બધાનું અંતે સરવાળો તો જે ભાઈ આપે કીધો ને
એનો ટોટલ ને છેડો તો એનો અહીંયા છે, કે જ્યાં સુધી આવી રીતે નથી લાગતા ત્યાં સુધી આ બધી માથાકૂટ છે અંદર. પરિણામની અંદર પરિણામ થયા કરશે, આપણે ખેત કર્યા કરશું અને સમય આમને આમ આપણો નીકળી જશે.
આખો દિવસ એ વાતની મૂંઝારો ને મૂંઝવણ ચાલ્યા કરતી હતી કે આમને આમ ક્યાં સુધી ચાલશે. હવે ઉદય આવે છે આપણે જોડાઈ જઈએ છીએ અને ગોથું ખાઈએ છીએ, પાછા
બે માં સંભાળ્યો હતા
ત્રણ માં ગોથું ખાઈ જઈએ છીએ, એવી રીતે
એમ સાવ સામાન્ય વાત. તો
હિન્દી કે ગુજરાતીની વાત નથી,
વાત આપની બાબતમાં હતી, એટલે મારો ચહેરો ફરી ગયો. એને મને આપની બાબતમાં ખોટા એક્સેપ્ટ કરેલા, નીતિને સીધું મને એવી રીતે કીધું, એટલે નિલેશભાઈને આ બાબતની કંઈ ખબર નથી કે હિન્દીનો હતો કે આ ગુજરાતીની મેટર હતી, મેટર આપની બાબતમાં હતી. કે જેણે મને સીધો ડાયરેક્ટ ચાર્જ કર્યો, જે મને લાગ્યું કે આપની બાબતમાં આ હું વસ્તુ ન ચલાવેલો, વાત આટલી જ હતી, બીજું કંઈ એમાં હોતું નથી. હું એ ભાઈશ્રી પાસે ક્લિયર તો કરી લઉં માલ મેટર. ખુલાસો જો કર્યો તો આ બાબત ઉપર ખુલાસો બી આપી દે.
બેસી આજે સાંજે પપ્પા પરિણામ લખતા હતા, બેસી તો હું એ વાંચવા જતી હતી, તો બપોરે પણ એવી રીતે એક વખત થઈ ગયેલું, તો ત્યારે પપ્પાએ કીધેલું તને આમાં નુકસાન થશે, તું વાંચ નહીં. બેસી પછી ન વાંચ્યો. બેસી પાછું એ સાંજે પપ્પા લખતા હતા ને તો બેસી પાછું આમ જોવા ગઈ, બેસી ત્યારે તરત જ યાદ આવી ગયું મારે શું કરવા પર લક્ષ કરવું આટલું બધું. બેસી પણ જોવાય પણ ગયેલું થોડુંક. બીજું જયારે હું સ્કૂલ માંથી ક્યારે પણ આવું ને પછી તો અંદર જમવા જાઉં ને રસોડામાં, પછી ત્યારે પપ્પા પ્રત્યે બહુ મોં છે ને એટલે પપ્પાને બહુ ચીપકી જાઉં છું. મમ્મી ઉપર ક્રોધ પ્રકૃતિ છે અને દ્વેષના પરિણામ છે ને એટલે એમને ચીપકું નહીં વધારે. બેસી મમ્મી પ્રત્યે દ્વેષના પરિણામ થાય છે મને ક્યારે બી બેસી તો એના એટલે મમ્મીને વધારે ના ચીપકું પપ્પાને ચીપક્યા કરું મોંને લીધે મારા પછી તો એને કેવી રીતે તોડું જ્યારે મોં થાય ત્યારે
भाई आज जो बात हुआ था ना हिंदी गुजराती वाला तो मेरे को इन लोगों के प्रति बहुत पहले से मतलब असर अलता था इस विषय में सरस भाई मीतालन के प्रति शुरू से मेरा असरलता चल रहा था इस विषय में और आप मेरा कई बार ध्यान भी खींच चुके थे कि आप तो कई बार मेरा ध्यान भी खींच चुके हैं कि भावों को पकड़ने की कोशिश करना चाहिए मेरे को मालूम भी था लेकिन मेरा ध्यान अपने आत्मकल्याण की जगह ये ज़्यादा रहता है कि हिंदी भाषी क्षेत्र में ज़्यादा आपका वो होना चाहिए हाँ मेरा वाला बात ध्यान में था तो जैसे शैलेश भाई आए तो मैंने उनको जी 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 हाँ वो मेरा गड़बड़ था फिर मैंने इनसे जब बात किया ना तो ये दोनों ने मेरे पर मतलब मैंने उनके ऊपर आरोप लगाया तो दोनों गुस्सा हुए मेरे ऊपर तो उससे मेरा प्रकृति बहुत जोर से उठने लगा तो मेरे को उनके प्रति एकदम मैंने पकड़ लिया अपने प्रणाम को कि इसमें बहुत गुस्सा आ रहा है मेरे को और मेरा मतलब फटने वाला है क्रोध तो फिर मैं शांत हो गया इनसे और फिर चुपचाप बैठ करके अपना थिंकिंग में लग गया अगर इस प्रणाम को मैंने आज बाहर नहीं निकाला तो आगे जा करके यही बहुत बड़ा रूप लेकर के मैं इनसे अलग हो जाऊंगा जो सत्संग का लाभ मिलता है वो नहीं मिलेगा तो उसके बाद में भाई श्री फिर उसने भी थोड़ा सा मेरे को बोला कि ये हिंदी के बारे में ऐसा क्यों करते हैं इनको इतना वो क्यों गुजराती में क्यों चाहते हैं तो मैंने उसको फौरन डांटा कि ये लोग तो स्वलक्ष्य से बोलते हैं प्रयास करते हैं इसलिए इनका भाईश्री मानते हैं अगर तुम प्रयास करो तुम अगर भाईश्री को बोलो हिंदी में तो तुम्हारा भी मानेंगे इसलिए तुम दो दृष्टि मत करो उसने अपने आप को भी शांत किया और उसको भी शांत किया और फिर ये निर्णय किया कि रात को बैठ करके इस सल्लू को बाहर निकाल के ही छोड़ूंगा नहीं तो आगे जाकर नुकसान होएगा
આજે સાંજના વોકિંગમાં થી આવ્યા પછી ખૂબ થાક લાગ્યો હતો બે દિવસે તબિયત બગડી છે અને બે દિવસે તબિયત નથી રહેતી ને સારી આજે સાંજે વોકિંગમાં આવ્યા પછી ખૂબ થાક લાગ્યો હતો અને ભૂખ પણ લાગી હતી તમ અનઇઝીનેસ બહુ લાગ્યો હતો તરત સૂઈ ગઈ જ્યારે મને જ થાક લાગે છે મને લાગે છે એવું બહુ થયા કર્યું તો તરત સાવધાન થઈ ગઈ કે આ શું મને લાગે છે એટલે હજી પણ મારા પણ હું કરીને મારે કેટલું મારું નુકસાન કરવું છે તો પાંચ મિનિટમાં ઉઠી થઈ ગઈ મેં તો થાક લાગે છે તો પ્રયોગ કરવાનો અવસર છે ને તો સુઈ રહેવાથી કઈ ઉદય ફરી થોડો જવાનો છે આ તો ઉદય આરોપ છે કે વોકિંગ કર્યું એટલા માટે મને એને ભૂખ લાગી એટલા માટે થાક લાગે છે ઉદય છે ઉદય પર ન ગયો ને એના પર નિમિત્ત પર આરોપ કર્યો ને પછી ઉઠી ગઈ ને પછી જે પરિણામ જે ખેંચાતા હતા થાકમાં વિશે તે તરત ખેંચાવા ન લાગ્યા તો પછી થોડી વારમાં તો રાત પણ થઈ ગઈ પણ થાય છે ત્યારે તેમ જ થઈ જાય છે જ્યારે મને જ થાય છે ને હું શરીર રૂપે છું ને એવું ફીલ થયા કરે છે બે દિવસ પહેલાં પિત્ત ઉપડ્યું હતું ને ભાઈથી તો ટોમેટાનું સૂપ લીધું હતું એના લીધે પિત્ત ઉપડ્યું તો તરત થયું છે નિમ સૂપ લીધું છે ને એટલે મને પિત્ત ઉપડ્યું છે અને પછી બે દિવસ સુધી મને તકલીફ થઈ તરત કંઈ પણ વસ્તુ અનુકૂળ નથી તો એના પર આરોપ જાય છે હજી એ અભિપ્રાય પલટાતો નથી અને કોઈ વસ્તુ આમ હેલ્થને માટે પોષક તત્વોવાળી વધારે હોય તો ત્યારે એમ થાય કે આમાં વધારે પોષણ મળશે આ અભિપ્રાય હજી પણ રહ્યા કરે છે ભાઈથી જે સમજણ જ હતા પણ જ્યારે ઉદય આવે છે ને જ્યારે વસ્તુ સામે આવે છે ને ત્યારે એ અભિપ્રાય તરત ઊભો થઈ જાય છે ત્યારે એમ થાય કે ઉદય તો આવવાનો છે ને પછી વસ્તુ તો ઉદય ક્યાં જશે જો આ વસ્તુથી મને થાય છે ટોમેટો નું સૂપ ન લીધો તો શું મને ઉદય ન આવત? પછી તોડવાનો, પછી તો બીજા દિવસે ખાસ જાણી જોઈને મેં લીધું કે શા માટે મને આવો આવો ભ્રમ મને થાય છે એના લીધે. વધારે ગોતું છે ભાઈ શ્રી, એટલે અને બહુ બીમાર રહેતી ને એટલે આ પ્રકારનો અભિપ્રાય બહુ ઘૂંટાણો છે કે આ મને અનુકૂળ પડે છે ને આ નથી અનુકૂળ પડતું. અને બેસરી બપોરે કઈ ઘરમાં કામ કરવાનું, રસોઈનું હોય કે કપડાં ધોવાનું હોય કે કંઈ પણ કામ કરવાનું, ત્યારે એમાં એકત્વપણ પણ બહુ થાય છે અને હું કરી શકું છું એવું કરતા બુદ્ધિ બહુ ઊભી થાય છે અને સાવધાની બેસરી બહુ આવી જાય છે. એટલે પછી મને ખબર પણ પડી કે આ ઘણી વખત હું ભક્તિની કેસિત મુક્તિ અને કામ કરતી હોય તો આ બધી તો આ મારી ખોટી રીત છે, તો મારે જો મને ક્યાં રસ મારો પડ્યો છે તો હું કેમ પકડી શકી જો ભક્તિની કેસેટમાં મારો ઉપયોગ ભયો જશે તો ભક્તિમાં. એટલે આજે ખાસ એના માટે હું જોવા માટે જ કેસેટ નહોતી મૂકી, તો રસ પણ આવતો હતો એટલે એમ જે કામમાં છે નિરસતા પૈસી આવી જોઈએ ને એ નથી આવતી. એટલે ખબર પડતી હતી તો તરત અંદર આમ ફાઇટિંગ પણ ચાલતી હતી, વાર શું કર્યા કદા રસ લઈને હજી તારે કેટલું તારું નુકસાન કરવું છે, કેટલું દુઃખી થવું છે. પણ જે પ્રમાણમાં ખેદ આવ્યો છે ને એટલો ખેદ ના આવ્યો. અને પછી શું થયું ભાઈ, કામ કરી લીધું ને પછી આરામ કર બપોરે પતાવીને આરામ કર્યો ત્યારે મને શું થયું કે ચાલો એક મારે દોષ પકડાઈ ગયો ને તો હવે મને કાઢવા માટે મને પ્રયાસ તો કરી શકીશ, એ જેટલો મેં છળ પકડ્યું. એટલે સુતા સુતા મેં એની વિચારવાને ચાલી તો પછી એમાં મને ઊંઘ આવી ગઈ 15-1 મિનિટ, ભલે ઊંઘી 15-1 મિનિટ પણ જે આટલો ખેદ હોય તો માણસને ઊંઘ જ્યાં સુધી દોષ ન જતા સુધી આમ સુઈ કેમ શકે જીવ. એટલે દોષનો જે પ્રમાણે પશ્ચાતાપ થવો જોઈએ એટલો પશ્ચાતાપ નથી થતો, એ દોષ ફરી ફરી થયા કરી પાછો. એક ધારું જે કામ નથી થતું ને એટલે આટલી બધી ગડબડ થાય છે. અને મેં જયારે આ દોષ થાય છે ને તો જે પહેલા જે પરિણામ ચાલતા ને એ પરિણામમાં પાછું ફેરે પડી જાય, એટલે પરિણામમાં સ્થૂળતા આવી જાય, તરત ખ્યાલ આવી જાય છે મને કે આ દોષને લીધે મને મને આટલી મૂંઝવણ અંદર પરિણામોમાં આટલું ડાઉનફોલ આવી જાય છે. પછી મૂંઝવણ પણ થાય છે ને પછી એ મૂંઝવણમાંથી બહાર નીકળું તો માન રાહત થાય, તો ફરી પાછો એવો કોઈ દોષ થાય તો પછી આવું થાય, એટલે આ જ ક્રમ ચાલ્યા કરે. એટલે આમાં જ મારી મહેનત અને સમય વયો જાય છે. એટલે આમ કોઈ પણ દોષ થાય ને તો ખેદ બરાબર નથી થતો, ત્યારે પરિણામ ડાઉનફોલ આવી જાય છે તરત જ. પહેલા ક્રમમાં બેસી આમ હજી કોક કોક વાર વિચાર આવી જાય છે, પણ એના પર સતત હું પ્રયાસ તો કરું છું, પણ જ્યારે કોઈ પણ વિકલ્પ આવે તો તરત તોડવા પ્રયાસ કરું છું. આજે સત્સંગ ભુનો બેઠા હતા ને ત્યારે બેસરી આ ગુજરાતી ને હિન્દીની વાત ચાલતી હતી સત્સંગમાં, ત્યારે મને પણ થોડોક પરલક્ષ પણ એ થયો કે પાપાજી એ શા માટે એવો આગ્રહ રાખે છે હિન્દીમાં. એટલે મને મારો દોષ દ્રષ્ટિ મને એના પર આવી ગઈ એમના પર. એમને કીધું કે કેસેટ હિન્દી વાળાની માગણી ઘણી છે ને હિન્દી વાળાને માટે, હિન્દી ભાષી વાળા માટે અનુકૂળ ફરતે, ત્યારે મને એ જ વિકલ્પ આવી ગયો કે ગુજરાતી વાળા હોય તો ગુજરાતીનો જ આગ્રહ રાખશે, એ કોઈ હિન્દીમાં સાંભળવા નહીં માગે. એટલે મને તરત ખ્યાલ આવ્યો કે મારો આગ્રહ પણ છે અને મારું પરલક્ષ પણ થઈ ગયું એમના માટે, દોષ દ્રષ્ટિ પણ આવી ગઈ શ્રી. એટલે પછી મેં ખ્યાલ આવ્યો કે તરત નક્કી કર્યું કે હવે આવો પછી આગ્રહ પણ નથી રાખવો અને દોષ પણ નથી કરવો. એટલે હજી પછી કોક કોક વાક એવા આવા પરલક્ષ પૈકના અપ્રયોજનભૂત વિચારો આવી જાય છે, પણ તરત સાવધાન થઈ જાઉં છું.
પછી મેં ભાવનગર નો નેચર ક્લબ જોઈન કર્યો છે. ભાવનગર નો નેચર ક્લબ જોઈન કર્યો છે.
નેચર ક્લબ કોઈ ક્લબ ચાલતી હશે?
નેચર ક્લબ,
નેચર ક્લબ નું નામ હશે એમ. એ જોઈન કર્યું છે.
પછી નેચર નું બધું, પછી લોકો આઉટિંગ અને ટૂર્સ માટે લઈ જાય. આઉટિંગ્સ અને ટૂર્સ માટે લઈ જાય, અને ટ્રેકિંગ માટે પણ લઈ જાય. તો ભાઈશી આ વખતે હમણાં થોડાક દિવસ પહેલાં મેં એપ્લાય કર્યું હતું, તો આજે ચિઠ્ઠી આવી હતી નેચર ક્લબથી કે અમે લોકો મેના મહિનામાં કુલુ મનાલી જવાના છે, કુલુ મનાલી જવાના છીએ. એટલે ભાઈથી સ્ટાર્ટિંગમાં વાંચતા વાંચતા તો એકદમ રસ આવી ગયો કે મને જવું છે. પછી પણ પછી લાગ્યું કે એમાં રસ નથી લો. પછી એ જ મને લાગે જવાનું કે નહીં જવાનું. પાપા મમ્મી હા પાડે તો મને જવાનું મન છે. એ લોકો હા પાડે તો પછી થોડુંક થોડુંક છે કે રસ નથી લેવું. થોડુંક થોડુંક છે રસ નથી લેવું.
રસ નથી લેવો એ થોડુંક જ છે.
બેસી ને કાલે એ લોકો બોર તલાવ લઈ જાય છે. બોર તલાવ બધા ભેગા થવાનું છે ને ત્યાંથી કોક બે જગ્યા લઈ જાય છે. કોક ત્યાં પ્લેયર રહેતો હશે, બહુ સરસ સરસ પ્લેયર, ત્યાં એના બધા એના ઘરે લઈને બધા ટ્રોફી એ બધા દેખાડવામાં આવશે. ને નેચરનું પણ થોડુંક એ બધું વાઇલ્ડ લાઈફ દેખાડશે એ લોકો. તો પછી ત્યારે કીધું ને આઉટિંગનું, ત્યારે મને એકદમ રશ આવી ગયો કે આમાં જવા માટે બોર તલાવ 5 o'clock જવું છે ને 7:30 પાછા ત્યાંથી આવું છે. એટલે પહેલાં તો તરસ રસ આવી ગયો કે સાયકલ પર જવા મળશે મને શાયદ બોર તલાવ. ને ભાઈશી મને એ હાઈવે પર જવાનો બહુ રસ મન રહે છે કે એ હાઈવે પર સાયકલ પર જવાનું. એટલે ભાઈશી હાઈવે પર મજા આવે મને ચલા બધું ટ્રાફિક હારે જવાનું.
ભાઈશી મેં 2 દિવસ પહેલા કીધું હતું કે મને તમારા પ્રત્યે કલકત્તામાં દ્વેષના પરિણામ થઈ જતા હતા. તો ભાઈશી તમે કીધું કે એમાં જે ઓલું હોય એટલે જે નુકસાન થાય એનાથી એ ભાસવું જોઈએ. તો ભાઈશી અમુક ટાઈમે ભાસે તો છે પણ જેટલા ભાસવું જોઈએ એટલું નથી ભાસ.
પેલા મમ્મી પપ્પા સાથે જે થયું હતું ને પછી વચ્ચે, પછી અત્યારે કોક વાર એ જે બોલ્યા હોય ને સ્મરણમાં આવી જાય છે. પછી એટલે એવું કોક વાર થઈ જાય છે પછી ત્યારે પછી તરત કાપી નાખું કે પેલા તો નુકસાન કરી લીધું છે હવે પાછું કેમ કરે. પણ પછી આવી જાય છે હજી. એટલે પછી અંદરમાં જાણે ઉદય પાછો ચાલુ થતો હોય ને એવું લાગે. અંદરમાં ઉદય પાછો ચાલુ થતો હોય ને એવું લાગે. પછી કેમ મજી એવી રીતે આવી જતું હશે પછી. પછી એકવાર સ્કૂલમાં રજનીતા છે ને પછી સાયના અને રજનીતા એ બધા મળીને 7th સ્ટાન્ડર્ડની ગર્લ છે
સાયના એમ મારી ઉપર નામ લગાડ્યો કે વરુણ એમ કહે છે કે જ્યારે 8th સ્ટેન્ડર્ડમાં આવશે ને ત્યારે રદ્દી તને કિસ કરશે. જ્યારે વરુણ 8th સ્ટેન્ડર્ડમાં આવશે ત્યારે રદ્દી તને કિસ કરશે. સાયના એ બધા ખોટું નામ આમ લગાડ્યું ને સીમા મેમને કહી દીધું. ભાઈ સીમા મેમને કહી દીધું પછી તો પહેલાં તો દિનેશ સરને કીધું એટલે એ એકદમ ગરમ થઈ ગયા. ને પછી આખું અમારું પરેડ થવાનું હતું ને માર્ચ પાસ્ટ, તો ભાઈ શ્રી આખી સ્કૂલ હતી ત્યાં ફર્સ્ટ ટુ સેવન્થ. તો ભાઈ શ્રી એ લોકો સામે મને બહુ માર્યું મેમે, મને બહુ માર્યું મેમે.
ટીચર રહે ને
સીમા મેમે
લાફા માર દીધા બધાની વચ્ચે, આખી સ્કૂલ ઉભેલી એની વચ્ચે એને લાફા માર દીધા.
ચેકિંગ કરતો હતો કે આમાં મને શું આમ મને બહુ માન છે ને એટલે પેલા તો મન થયું કે જઈને સીમા મેમ ને ક્લેરિફાય કરી દઉં કે ઇટ ઇઝ નથિંગ લાઈક ધીસ એન્ડ દે આર પુટિંગ અ રોંગ થિંગ ઓન મી, એમ ખોટું બોલે છે લોકો, મેં આવું કંઈ કીધું નથી. પછી પછી મને ઓલું આર્ગ્યુમેન્ટેટિવ નેચર છે ને બધું ક્લિયર કરી દેવાનું, તો પછી એ પણ ભાવ આવ્યો કે ક્લિયર કરી દેવાનું. પછી પછી મેં કીધું નથી ક્લિયર કરવું ને પછી એમાં પછી ખોટું ન લાગ્યું. મેં કીધું મારું તો ઉદય છે. પછી તમે નહોતા ત્યારે બહુ ગડબડ ચાલતી હતી મારી, ત્યાં જાઉં એટલે બધા એક પછી એક બધા મને ચડાવવા માંડે.
ખાંસી સહી હો જાયગી યા ખાંસી બાર બાર નહીં ઉઠેગી તો આપકો દેતી હું તો મેં ભી લે લેતી તો વો પ્રાય અંદર મેં કામ કર રહ્યા હતા ને તો એક દિન નંદજી ગઈ આપણે તો આપણે હાથ ગરમ કરકે આપણે આપ લઈ લીધી તો ઉસ સમય પકડ મેં આયા કે એસા અંદર મેં અપ્રાય હો ગયા કે ખાંસી ઇસસે સહી હો જાયગી યા કમ હો જાયગી તો જે અપ્રાય હમારા પરિમાણ કા કારણ હૈ જે અપ્રાય હમારા પરિમાણ કા કારણ હૈ જે એસા ઉલટા અપ્રાય હમારા નહીં હોય. और दूसरा एक रस पकड़ में आया कि जो चीज़ हमें अच्छी लगती है उसमें हमारा प्रणमन अपने आप ही सहज रूप से चलने लगता है और जो चीज़ अच्छी नहीं लगती है तो उसमें इतना सहज रूप से नहीं चलता है और जो चीज़ हमें पसंद नहीं है तो उसके लिए बनाने में उतना उत्साह नहीं रहता है या उतना अंदर से वैसा भाव नहीं रहता है और जो हमें सही लगती है तो वो अपना ऐसे सहज रूप से बन जाती है तो उसमें भी रस पकड़ में आया कि हमको अच्छी लगती है इसलिए इसमें खेद नहीं होता है जरा भी और उदासीनता और नीरसता नहीं लगती है उसमें तो वो चलता हुआ आज परिणाम पकड़ में आया था. और आज सवेरे उधर से आ रही थी ना मंदिर से तो ऑटो वगैरह कोई नहीं मिल रही थी, कोई ऑटो रिक्शा वगैरह नहीं मिल रहा था, रिक्शा नहीं मिल रहा था. तो फिर हमने सोचा यहाँ पर खड़े रहना तो कोई फायदा नहीं है तो चलते गए चलते गए, सोचा कोई रास्ते में मिल जाएगा तो पकड़ लेंगे. तो घोघा सर्कल पे आ गए तो फिर वहाँ से वो 5 रुपये मांग रहा. तो फिर अंदर से ऐसा आया कि अपने शरीर की भी तो टेस्टिंग करनी चाहिए कि ऐसा भाव हमें क्यों आ रहा है, रिक्शे में बैठ जाए रिक्शे में बैठ जाए और या हम थक जाएंगे. तो फिर उस अप्राय को तोड़ा फिर यहाँ तक पैदल ही आए थे. तो वो पहले से अपराय ऐसा बन जाता है कि हम नहीं चल पाएंगे या हम थक जाएंगे, तो इसलिए और थकान लगती है। फिर वो अपराय तोड़ा तो फिर नहीं पता चला कि थकान है। फिर
द्वेष ना परिणाम थी गया था कि हूँ बोलावु छु मम्मी मम्मी थी आवा तो नहीं के त्यारे एम थई गयो। तो शु करू एनी माटे
મને નુકસાન વિચારવું જોઈએ કે આમાં મને નુકસાન કેટલું થાય, કેવી રીતે થાય, નુકસાનનો ખ્યાલ આવે તો ફરીને ન થાય, બાકી હજી તો શું છે કોઈ પ્રયોગની તો ભૂમિકા છે નહીં, તારે થોડું વિચારવાની ભૂમિકા છે, એટલે એની સામે શું વિચારવું જોઈએ એટલી વાત રહે છે કે નુકસાન કેટલું મને થાય ભક્તિથી, એમ વિચારો। નુકસાન એ થાય કે જલ્દી સત્સંગ ન મળે, સત્સંગથી દૂર થઈ જવાય, એવો બધો એનો ફળ આવે, એટલે ફરીને આંચકો લાગે, નુકસાનનો ખ્યાલ હોય તો, કોઈ નુકસાનનો ખ્યાલ ન હોય તો ગમે ત્યારે પાછું ફરી થઈ જાય।
ગઈ હતી ને તો રાત લગ રહી હતી, અંદર સે તો ભાગ થા કે આર્ટિકલ થોડા પઢને કા ભાગ થા, એસે હિન્દી અનુવાદ જલ્દી હો જાય। फिर यहाँ से आके थकान लगी तो अंदर से पहले ऐसा आया कि घंटे दो घंटे पहले सो लें, फिर उसके बाद उठ के नहीं फिर पढ़ेंगे, तो उस समय सो गई, लेकिन अंदर में बहुत खींच था कि जाते हुए भी हम अब कोई काम नहीं कर पाते हैं अपना, तो दयाशक्ति के परिणाम के बारे में भी अंदर से खींच चल गया था। फिर सो भी गए तो फिर नींद तो गहरी नहीं आई, लेकिन फिर 2 बजे एकदम झटका लगा, अंदर से लगा कि हमारा समय ही निकला चला जा रहा है और परिमाण बढ़ता जा रहा है, और हमें जरा भी अंदर से कोई अपनी सुविधा ऐसे करके करते करते तो हमारा कब आयु पूरा हो जाएगा कोई पता ही नहीं है, तो लेटे लेटे ऐसा चल गया था। फिर एकदम से झटके से बैठी हो गई तो फिर 1 घंटे पहले पढ़ा था, फिर उसके बाद थोड़ा अंदर से नींद का झोंका सा आया, तो फिर अंदर से प्रयास किया कि नहीं सोना नहीं है, इसको पढ़ना ही आज पूरा, तो फिर 3:30-4 बजे तक फिर पढ़कर जब फिर लेटी थोड़ी देर, तो एक निष्पक्ष बने से प्रयास भी नहीं करना चाहते हैं, अगर प्रयास करें तो नहीं हो ऐसा बनता ही नहीं है, बार बार हार जाते हैं, तो ऐसा लगा अंदर से कि हम किसी भी उदय में निष्पक्ष बने से प्रयास नहीं करते हैं। और परलक्ष के बारे में भी ऐसा ही आया अंदर से कि अब हमें बिल्कुल नहीं करना है अपनी तरफ से, और नहीं तो हम किसी भी दिन आगे नहीं बढ़ पाएंगे, किसी भी समय आगे नहीं बढ़ पाएंगे, अपने काम हमारा इतना गंभीर है, इतना पड़ा हुआ है, तो हमें योग्य नहीं है बिल्कुल ही। एक इस बात का भी खेद चलता था कि इतना रोज सुनते हैं, इतनी करुणा आपकी है, फिर भी हम बिल्कुल जरा भी ध्यान नहीं देते हैं, तो आखिर हमारे मन में क्या है, काम करना या नहीं करना है अपने, कि इतना सारा स्पष्ट रूप से बताते हैं फिर भी हमें क्यों नहीं ख्याल जाता है।
ફોન કરીને કહી દઉં કે માલ મોકલે થોડો, આજેનો ફોન આવ્યો હતો કે આવી રીતે માલ મોકલી દીધો છે અને રજીસ્ટ્રીથી બિલ્ટીને એવું મળશે. ત્યારે હર્ષદ હાજર નહોતા. પછી રાત્રે હર્ષદ આવ્યા ને ઘરે, ત્યારે મેં એને આ વાત કરી કે આવી રીતે એનો ફોન આવ્યો હતો અને માલ મોકલાઈ ગયો છે. તો ત્યારે બોલતા બોલતા ભાઈજી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે મારી અસરળતા હતી. એટલે જે સરળતાથી આપણે કહીએ ભાઈશી એ ટાઈપનો નહોતો, મારો ટોન છે ને ફરી ગયો હતો.
એટલે
એની પાછળમાં ભાઈશી ન, એના મારું જે શલ્ય જે હતું ભાઈશી, મારું એના પ્રત્યેનું જે શલ્ય છે, જે દ્વેષ બુદ્ધિ છે ભાઈશી, એ કામ કરી ગઈ હતી. ભાઈશી ચાલતું હતું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ ગડબડ થાય છે, આ ગડબડ થાય છે ભાઈશી, પણ હું એને સંભાળી નથી શકી, ત્યારે હું ચૂકી ગઈ હતી. એ પછી મને તરત ખ્યાલ આવ્યો એટલે મને ચોક્કસ પકડાણું ભાઈશી કે આવી રીતે હજી હું મારા દોષને દ્રઢ કરું છું. પછી અત્યારે આવું તું ભાઈશી, ત્યારે 5 મિનિટ પહેલાં મેં પૂછ્યું એને કે એ મને કહેતા હતા, મને કે સર્વિસ કોઈ હોય તો મને કે હું કરીશ એમ. એટલે હવે આવી ને ત્યારે હું મેં કીધું હવે મારે એ દોષ રિમૂવ કરવો છે, એટલે પાછું સરળતાથી હું એને પૂછતી હતી. મેં કીધું હર્ષદ તમારે કઈ ટાઈપની સર્વિસ જોઈએ છે, તો એ ટાઈપથી વાત કરીએ આપણે. તો એ ટીમમાં મને ખબર પડી ભાઈશી કે એમાં મારું હાઈ ઓલું નહોતું, જે પહેલાં જે હતું એ આ પછીમાં નહોતું ભાઈશી. એ બે વસ્તુમાં મને ચોખ્ખો ખ્યાલ આવ્યો ભાઈશી કે પહેલાંમાં મારો દોષ હતો અને બીજામાં મને ખ્યાલ આવ્યો એટલે મારે નીકળવું હતું. એટલે પાછી જ્યારે વાત કરવામાં આવી ત્યારે મેં કે એ નથી કરવું, એવી ભૂલ હવે નથી કરવી, એ જાગૃતિ સહિતની વાત હતી. બીજું ભાઈશી મારામાં હજી ઘણા દોષ પડ્યા હોય, મારા પણ છે, સુખ બુદ્ધિ છે, બધું આધાર બુદ્ધિ બધું પડ્યું છે. અને જ્યોતિબેનનો ભાઈશી ફોન આવ્યો હતો કે ભાઈશીનું કાંઈ તને એવું યોગ્ય લાગે તો લખજે. તો ભાઈશી મારા પણ કેમ દૂર થાય એ આપના પ્રવચનમાંથી મેં જે લખેલું હોય એ મેં એને લખ્યું છે. અને છેલ્લે એમ લખ્યું છે કે આ વસ્તુ મારામાં અમલીકરણમાં હજી આવી નથી, અમલીકરણ કરવાનો મારો પ્રયાસ ચાલે છે, પણ ભાઈશી આમ કહે છે એ રીતે મેં લેટર લખ્યો છે ભાઈશી. તો એમાં કંઈ દોષ થાય?
ભાઈશી આજ સવારે નાતા વખતે પરિણામ બહુ બગડી ગયા હતા. ભાઈશી મમ્મી આજ માથું ધોતી હતી તો એમાંથી જે ફીણ નીકળે ને મારા આંખમાં જતો હતો ભાઈશી, તો ત્યારે એકદમ જોરથી રોવા માંડી ભાઈશી. એ વખતે પરિણામ બગડી ગયેલા ભાઈશી, તે ખબર પણ ન પડી કે આ મારા દ્વેષના પરિણામ છે. પછી પછી નાઈને બહાર નીકળી ને એટલે ઠંડી લાગતી હતી કપડાનો, નાઈને બહાર નીકળી ને ત્યારે કપડા નહોતા પહેર્યા એટલે ઠંડી લાગતી હતી પછી, તો ત્યારે પણ આકુળતા થઈ ગઈ, ચીસા ચીસ કરવા માંડી મમ્મીને ચીસા ચીસ કરવા માંડી પછી. એ વખતે આકુળતા જે પકડાવી જોઈએ ને પછી નહોતી પકડાઈ, આકુળતા પકડાવી જોવે ને પછી એ નહોતી પકડાય.
જ્યારે એ કરે છે સામે, ત્યારે ઘણી વખત મારામાં એ સામે એ વખતે હું કંટ્રોલમાં રાખું છું મારા પરિણામને કે આ તારો ઉદય છે એ રીતે તું લે અને એને સંભાળ અને એને એને જેમ કે એમ કરી લે. થોડી વાર સુધી તો એ થાય છે, પછી જ્યારે એનું જીત પર એ આવી જાય છે ત્યારે પછી મારાથી એના પર ગુસ્સો બી થઈ જાય છે, એમ થાય હવે બસ કર્યો, હવે બસ થાવે એ રીતે. એ રીતે એ વખતે જીતના એને જીદ, એ જ્યારે જીદ ઉપર ચડી જાય ત્યારે પછી સામો મારો ગુસ્સો પણ આવી જાય છે મને, હું એ વખતે કંટ્રોલ પછી નથી કરી શકતી. એકાદ વખત હું બોલી જાઉં જોશથી, પછી પાછું મારું ધ્યાન જાય કે મેં જો મારી પ્રકૃતિ પાછી ઊભી થઈ ગઈ એમ ધ્યાન જાય છે, એટલે પછી પાછું ડાઉન થાય છે, પણ પાછું એ રીતે જોડાવાનું થઈ જાય છે. ખ્યાલ બી આવે છે કે જો આ હમણાં ઉઠશે તો એ, જ્યારે એવો પહેલેથી જો ખ્યાલ આવી ગયો તો પછી પ્રકૃતિમાં ઘણો કંટ્રોલ રહે છે, પણ જો જોડાઈ ગયા પછી ખ્યાલ આવે તો પછી ડાઉન થાય છે એમ એકદમ.
જાગૃતિ એટલો જ ફરક પડે,
એટલો જ ફરક પડે. પછી મમત્વના પરિણામ ચાલે છે, ઘણી વખત એને કંઈક કરતી હોય છે, તો એ વખતે હું એને જ્યારે કહું છું કે આમ કર કે આમ કર, ત્યારે નિલેશ બી સામે બેઠા હોય છે, એ પણ એ જ વસ્તુ જોતા હોય છે, છતાં એ કંઈ બોલતા નથી, અને હું આને એ રીતે ટોકું છું કે કહું છું. એટલે હમણાંથી હું જોયું તો મેં કીધું આમ હું કેમ વારંવાર એને કીધા કરું છું, મને શા માટે આવા પરિણામ કેમ ચાલે છે. ત્યારે મેં જોવાની ત્યારે કોશિશ કરી, ત્યારે ખ્યાલ આવ્યો કે આજે મને એના પ્રત્યેને જે લાગણીના ફિલિંગ જે ચાલે છે એના કારણે હું આ રીતે એને વારંવાર કીધા કરું છું કે તું આમ કરી લે કે તું આમ કર કે આમ કર. એ રીતનો પ્રકાર એક મહત્વના પરિણામ ભેસી હોય હમણાં હમણાં વધારે ચાલતા હોય એવું લાગે છે.
એનું નુકસાન વિચારવું જોઈએ. કુટુંબ પ્રતિબંધ છે એ જ અધોગતિનું કારણ છે. એની ગંભીરતા સમજાવી છે.
ખાસ કરીને પૂજા પ્રત્યે વધારે ચાલે છે.
તો કોક ને કોક તો નિમિત્ત બને જ ને, બધું ઉપાદાન તો આપણું છે. ગમે એક કે બે વ્યક્તિ, હું તો તમે છો ત્રણ જણા, બે ને કાંઈ એક થવાનો, એક થાય તો એટલું જ છે ને, બે થાય તો એટલું જ છે. પાતળું પડવું જોઈએ તો જશે, પાતળું પડે એનું નુકસાન વિચારીએ તો પાતળું પડે, તો જાગૃતિ રાખીએ તો.
બૈશી તુવેરાના દાણા આવે ને બૈશી, આજે એનું શાક બનાવેલું. આમ તો એ સાંજે કરવાનું હતું અને સવારે ટિંડોરાનું હતું. બૈશી તો મમ્મીએ છે ને એ બાફી નાખેલા, એટલે મમ્મીએ કીધું ટિંડોરા સુધાર્યા નથી ને એટલે આજ બનાવી દો. બૈશી તો એ મેં ક્યારેય ખાધા નથી ને તો પહેલેથી અભિપ્રાય બની ગયો છે કે આ ખરાબ છે ને આ સારું છે એવી રીતે.
કોઈ ચીજ સારી ખરાબ નથી એ વાત સાંભળી છે કે નથી સાંભળી?
બેશી એ વાત તો સાંભળી, પણ બેશી અમલીકરણમાં ન થાવતી.
તો સાંભળવાનો અર્થ શું? ભાવેશ ભાઈ નું છે
પૂજા કો બીચ મેં બોલ દેતે હૈ, હમ ગુન્નુ કો બહોત જ્યાદા ટોકતે હૈ બીચ બીચ મેં. वो कुछ गड़बड़ करती है, हम इमेजिन करते हैं वैसा नहीं करती है, वो बच्चे के जैसे, पर बहुत बोलने में आता है उसको ज़्यादा कि तुम ऐसा नहीं करती है, ठीक से नहीं करती है.
तो अपना तो है तो वही हो गया, अपना तो करके कहाँ जाना है उसका विचार करना पड़ेगा, अपना तो करके कहाँ जाएंगे.
આજે સવારે નીતિનભાઈ સાથે હું સોનગઢ ગયો હતો, તો ત્યારે જ્યારે બસમાં અમે લોકો જતા હતા એકદમ ધક્કા મૂકી હતી અને મારો પગ, મારા બે પગ ફીટથી એકદમ દબાઈ ગયા હતા. તો ભાઈ ત્યારે બેસવાની જગ્યા, બેસવાની જગ્યા નહોતી ને આમ ધક્કા મુક્ક થતી હતી, અહીંયાથી આમ ધક્કો મારે, અહીંયાથી ત્યાં આમ કોકની ઉપર પડી જાય. તો પછી ત્યારે બહુ પરિણામ બગડતા હતા. આમ કહેવાનું નહોતું કે કોઈને કે પ્લીઝ યાર આમ કરો કે આમ, પણ મનમાં બધું ચાલતું હતું કે પોતાના પ્રમાણે બધું સામેવાળા ચલાવે એવો ભાવ રહેતો હતો કે એ લોકો મને પૂછ ના કરે ને એવી રીતે. પછી ત્યારે બહુ પરિણામ બગડી ગયા હતા. તો એ ટાઈમ પર તો યાદ ના આવ્યો, પછી જ્યારે ભગવાનના દર્શન કરતા હતા ત્યારે યાદ આવ્યો. બેસી તો શું કરવું એની માટે, એવા પરિણામ માટે જે મનમાં બોલાઈ જવાય છે સામેવાળા પસંદને, દ્વેષ થઈ જાય છે.
પ્રતિકૂળતાની કલ્પના કરી એટલે થયું થયું, એ મને પ્રતિકૂળતા થઈ એટલે દ્વેષ આવ્યો ને. પ્રતિકૂળતાની કલ્પના ન થવી જોઈએ, એ તો તારું કોઈ સ્ટેજ તો છે નહીં. એમાં તારું એ જાતનું વિચાર શક્તિનો સ્ટેજ નથી, એટલે પછી આવું સહેજે થાય. શું કરવું જોઈએ કે જો સત્સંગ બરાબર કરવામાં આવે તો આ વાત સમજાય કે આપણે ક્યારે શું કરવું ક્યારે શું કરવું. મિત્ર તો શું છે, પરિણામ બગડતા રહેશે, નવા કર્મો બંધાતા રહેશે, એના ફળ ભોગવવા પડશે, એ બધું ચાલુ રહેશે. ગાડી
બેસી ત્યારે એમ તો લેવાનું હતું કે આ તો મારો ઉદય છે કે મને મારે છે, પણ પછી પછી વધારે ન આવેલું, બધા પુશ કરતા હતા એટલે વારે ઘડીએ એ જ આવતું હતું કે આ લોકો એમ કરે છે એમ કરે છે. ભાઈ એક વાર ગાળે બોલાઈ ગઈ કોઈને મનમાં કે સીધો રે ને.
તારે શું થયું છે કે વચ્ચે કુસંગ ઘણો થઈ ગયો એટલે બધું પરિણામમાં ગમે તેમ બોલવાનું પણ ચાલુ થઈ જાય છે ને. પછી ગરમ થાય ત્યારે એને લગ મારી દે પણ ખરી, ગુસ્સો આવે ત્યારે એને મારી દેશ ને.
પછી ઈ આવે ને મને છેડે છે દર વખત. પછી એક એક વખત મેં એમ નથી માર્યું વગર દીધે, મેં ભાઈજી વારે ઘડી આવે છે મારી પાછળ, પાંચ વાર આવે છે, હું પાંચ વાર એને મના કરું છું ભાઈજી. પણ
તો એમાં અમારા બે મમ્મી પપ્પાનો રૂમ બંધ હતો અને બહુ રાત થઈ ગઈ હતી, અગિયાર બાર વાગી ગયા હતા. હું અરુણને કહેતી હતી કે લાઈટ બંધ કરી દે, એમ એક વાર કીધું એણે શું કીધું મને સમજાવ્યું નહીં, પછી બીજી વાર કીધું છતાંય તે મને ક્યાંય સમજાણું નહીં શું કે છે. તો પછી ત્રીજી વાર થોડુંક હાઈટોન થઈ ગયો કે લાઈટ શરૂ કરી દો ને, તો એણે જો એને પણ જોરથી કીધું અને કાવીને લાફો માર્યો. મને લાગ્યું એને કઈ રિપ્લાય ન આપ્યો.
બેગ બંધ જ કરવાનું, પછી લાઈટ બંધ કરીને હું પણ સૂઈ જાઉં છું.
પછી ત્રીજી વાર પછી એને બે વાર મેં કહી દીધું, પછી
વારે ઘડી પૂછતી રહ્યો નોન સેન્સ. બસ માં ક્યારે પણ મારી ઉપર ચડી જાય ને ભાઈ. સ્કૂલ માં મેડમે પણ કીધું છે ધેટ નો બોયઝ હેવ ટુ ટચ ધ ગર્લ. ભાઈ તો મારી ઉપર પાછળ થી આવીને ચડી જાય છે ને આમ આમ કરે છે,
વચ્ચે પડવા ગઈ વૈશી લેવા દેવા ન હોય, પણ વૈશી જે મારો મો હતો ને ત્યાં કામ કરી ગયો, કારણ કે બધા મારતા હતા. આજે જમતા જમ્યા પહેલા હું મને રોટલી વણવામાં બહુ મજા આવે છે રોટલી વણવામાં. તો આજે મમ્મી આજે રોટલી મને ન વણવા દીધી, તો મમ્મી બીજા કામ કહેતા હતા એમ, તો બહુ જલ્દી કરતી હતી, તો એમાં હું કંઈક લઈ જતી હતી ને ટેબલ ઉપર તો એ પડી ગયું, પછી એને સાફ કરી નાખ્યું. પછી મેં મમ્મીને પૂછ્યું કે તમે મને આજે રોટલી કેમ ન વણવા દીધી એમ, તો મમ્મીએ કીધું કે બહુ જલ્દી હતી ને એટલે. પછી તો શાંત થઈ ગયા, પણ એક વાર એવું થઈ ગયું કે મમ્મી એવું ન કરવું જોઈએ ને મને કરવું જોઈએ કરવા દેવું જોઈએ ને. અને ભાઈશી મને એવું લાગે કે મને થોડીક પ્રેક્ટિસ હોય બધી કામની તો સારું રહે.
કેમ કરવું મોટા કેમ કરવું મમ્મી કેમ જ કરવાનું.
ગુજરાતી હિન્દી નું સ્વાધ્યાય વિશે, ત્યારે એમને હિન્દી નો જે આગ્રહ રાખ્યો ને, ત્યારે મને ભાવે ગઈ કે શા માટે એટલો આગ્રહ, એમનો આગ્રહ છે ને એમને મિતાબેન પ્રત્યે શલ્ય ચાલે છે ને એટલે આપણે હાઈ ટોન થી બોલે છે. એકચ્યુઅલી મારો પણ પોતાનો આગ્રહ હતો ગુજરાતીમાં હોવું જોઈએ, પછી વિચાર આવી ગયો, ભાવ આવી ગયો, પછી લંબાણું નહીં, પછી મને મૂંઝવણ ઘરે ગઈ તો મને મૂંઝવણ બહુ થતી હતી. પછી સાંજે મને મળ્યો ત્યારે મેં એમને માફી પણ માગી લીધી કે તમારા વિશે મને આવો દોષ થઈ ગયો છે. આપે મને સામેથી કાલે દરકાર રાખીને કરુણાથી કીધું, પૂછ્યું કે પરલોક કેવો ચાલે છે, એટલે તમે મારા માટે કાળજી રાખતો અને મનેથી આ દોષ મને કેમ ચોટ નથી લાગતી, મારે ઘડી આવો દોષ છે. હાર્મોનિયમ વગાડતા હતા, એ જે ટ્યુન બેસાડતા હતા, તો મને એમાં ટ્યુનમાં પણ ગમવા પણ લાગતું હતું. એટલે આમ સંગીત ના વિષય વજન ટ્યુન પણ, ઘણી વખત ભક્તિમાં ગાતા હોય ત્યારે ભક્તિના ટ્યુનમાં પણ વજન ચાલ્યું જાય છે.
તો હું બોમ્બે બહુ એવું કરતી, હાથ દેખાડતી બધાને, અને કોઈ મેગઝીન હતા પેપર માં આવે ને તો પણ વાંચું, તો એને કાઢવા શું કરું, એનાથી શું દોષ લાગે?
એનાથી મિથ્યાત્મનો દોષ મોટો લાગે. બીજું એ પ્રકારના જે ભાવો છે એ એમ બતાવે છે કે મન નબળું છે, એ નબળા મનની નિશાની છે. એટલે મન નબળું પડે ત્યારે વધારે આકુલતા અને દુઃખ વધારે થાય માણસ. એટલે આપણે દુઃખી થવાના રસ્તે નથી ચાલવું, સુખી થવાના રસ્તે ચાલવું છે, એટલા માટે એ રસ્તે ન જવો. બીજું, જ્યોતિષનું ગણિત સાચું છે, પણ જ્યોતિષના જોનારાઓ આ જમાનામાં નહીવત છે. બધાને ઉપર ચોટી ખબર પડે છે અને ઉપર ચોટી બધી વાત હોય છે, એટલે એમાં મિસગાઈડ થવાના ચાન્સીસ બહુ છે. જ્યોતિષમાં જેના બહુ વખાણ થતા હોય ને એવા માણસ, મારા પાંચમા નંબરનો ભાઈ છે, આખા ભાવનગરમાંથી બહુ સારા સારા માણસો એને હાથ બતાવવાને કુંડળીને એનું બધું તરફ આવે છે, એની પાસે નોન પ્રોફેશનલ એડવાઇસ આપે છે, પૈસા નથી લેતો, કેમ કે કમાય છે ઘણું, એટલે પૈસાની કાંઈ એની જરૂર નથી, ક્યાંમાંથી પૈસા લેવા પડે. એને બહુ વખાણ કરે, એના બીજા લોકો મારી પાસે આમ એને વખાણ કરે, તમારા ભાઈ તો બહુ જાણે બહુ જાણે. મને તો ખબર હતી કે આમાં બહુ જાણે એ શું કહેવાય. એટલે એકવાર મેં એને પૂછ્યું કે તના જ્યોતિષમાં બધા બહુ વખાણ કરે છે, પણ તને આખા જ્યોતિષ શાસ્ત્રનું કેટલા ટકાનું જ્ઞાન છે? તો કે 5%, 95% બાદ. કેમ કે એનું ખોટું પડતું હતું એ મને ખબર હતી, ક્યાં ક્યાં ખોટું પડ્યું હતું, કેમ કે આત્માના પુરુષાર્થની વાત તો કંઈ એમ આવતી કરીએ એટલો થાય, ન કરીએ તો ન થાય, એમાં ભાગ્યાધીન નથી. સંયોગોની વાત ભાગ્યાધીન છે, તો સંયોગની સુખ એવું નહીં. ટેબલ ઉપર મૂકી દે ને અત્યારે કઈ, પછી ફિક્સ કરી દેશે. ગ્લેર બહુ આવશે કે
મારી માટે કરજો.
હા,
સ્વાગત હાથમાં આવી ને એમાં ભવિષ્ય આપ્યો હોય ને એટલે તરત વાંચવાનું એને હું કરી દઈ મૂકી
નુકસાન ઘણું નુકસાન થશે એ બીક રાખીને મૂકી દેવાનું આપણે નુકસાન એનું કામ કરવું નથી ટાઈમ પીરિયડ નક્કી કરી લ્યો અનલિમિટેડ તો નો ચાલે ટાઈમ લિમિટ કરી નાખો તો કરી નાખે કેટલા ટાઈમ પરિભ્રમણ નો વિચાર આવ્યો ફીલ કેટલું થયું દુઃખ તીવ્ર થાય તો જ ફેર
ભાઈ ગઈકાલે સવારે આપ રાજકોટ ગયા ને એટલે એ વખતે ઘરે બેઠા હતા આપને ત્યાં ગાડી નહોતી આવી એટલે અત્યારે મિતાબેનને જોયા હતા, એમને જીન્સ પેન્ટમાં જોયા મેં, એટલે એક વખત એમ થઈ ગયું કે જીન્સ પેન્ટ કેવું લાગે એમ, જાનુ પુરુષ સારે રહેતા હોય તો ન પહેરવું જોઈએ એમ, અને પાછા આપણે કોકની ખબર કાઢવા જઈએ છીએ ત્યારે તો ન જ પહેરવું જોઈએ એમ, તો એ વખતે એમને જોઈને એક વિચાર આવી ગયો હતો એવો.
મને
જ પેલો વિકલ્પ આવ્યો હતો એ વખતે, એમ થયું કે જો હું મારા કામ માંથી બહાર નીકળી જાઉં છું એટલે આ પરલક્ષ થઈ જાય છે મારાથી. પછી એમ થયું કે હજી પરમ દિવસે જ ભાઈ છે નાક કાપ્યું છે મારું, તેમ છતાં હું નકતાની જેમ પાછો પરલક્ષ કરી બેસું છું વારંવાર, એટલે એ વાતનું અંદરથી ખૂબ દુઃખ થતું હતું. એટલે ભાઈ પછી એની અંદર બીજા કયા કયા દોષ મારા પડેલા છે હજી અંદરમાં, એ અંદર જોઈને જોયું અંદરમાં. તો ભાઈ એમાં એમ દેખાણું કે આમ મૂકશો આમ રહેવું જોઈએ એવો એક આગ્રહ અને એવી અપેક્ષા વૃત્તિ, એ એક દેખાણું. બીજું ભાઈ શ્રી બાર થી વૈરાગ્યનું માપ મુમુક્ષુનું, એટલે આમ બાહ્ય દ્રષ્ટિ પણ દેખાણી એમ કે બાહ્યથી માપ કાઢીએ છીએ આપણે વૈરાગ્યનું. એટલે બોરીવલી જયારે મુંબઈ શિફ્ટ નહોતું કર્યું મેં, બોરીવલી સત્સંગમાં અમે લોકો જતા હતા ત્યારે એક વખત એમણે એક બહુ સરસ વાત કરી હતી અને મને બહુ ગમી ગઈ હતી. એ એમ બોલેલા કે મને બેનશીની ઉદાસીનતા જોઈને મુખમુદ્રા જોઈને કે મારે એના જેવું થવું છે, એટલે મને ખૂબ ગમેલી એ વાત. એટલે ત્યારે એ વાત સામે આવી ગઈ કે આ વાત કોન્ટ્રાડિક્ટરી લાગે છે, એટલે એક એ વિચાર પણ આવી ગયો હતો એ વખતે જૂની વાત. પછી ત્રીજું ભાઈ શ્રી દેખાણો, એમાં દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ ગઈ મારી જે ન થવી જોઈએ. અને બીજું એક કે પૂજ્ય ભાઈશ્રીની વાતને હજી આપણે ક્યાં ગંભીરતાથી ઉઠાવી છે, એટલે મારી પોતાની આ બાબતમાં અગંભીરતા દેખાણી મને કે આપણે હજી ઘણા અગંભીર છીએ આ બાબતમાં. અને પછી ખાસ એક વાત એ અંદરમાં ચેક કરી લે કે મને કોઈ એમના માટે કોઈ પૂર્વગ્રહ કે કોઈ અભિપ્રાય તો નથી ને એની અંદરમાં, તો એવું તો નથી લાગ્યું કે કોઈ એમને પૂર્વગ્રહ હોય એવો. પછી ભાઈ એક વાત એ દેખાણી કે બાહ્ય દ્રષ્ટિ વાળો જે દોષ છે એ જ્ઞાની પુરુષ માટે પણ ગમે ત્યારે અભક્તિ કરાવી દેશે, આ દોષ ડેવલપ થશે તો આ દોષમાંથી પાંગરીને આ દોષ બી થઈ શકે એમ છે. આ વિચાર જયારે આવ્યો ત્યારે અંદરથી ગભરાઈ ગયો હતો, એની ભયંકરતા કેટલી છે એ દેખાતું હતું. ગુણગ્રાહીપણાનો અભાવ દેખાણો,
દોષ દ્રષ્ટિ હોય ત્યાં
ગુણગ્રાહીપણો અભાવ, અને અસરળતાએ સત્સંગનું સેવન ચાલે છે, અસરળતાએ સત્સંગનું સેવન ચાલે છે એમ લાગ્યું. એટલે એક દોષ પાછળ ભાઈ છે એટલા દોષ દેખાણા મારા, ત્યારે એમ લાગ્યું કે ભાઈ છે હજી મારામાં જ એટલા દોષ પડ્યા છે ત્યારે મને બીજાના દોષ જોઈને કંઈ ફાયદો જ નથી, મારે કંઈ પ્રયોજન નથી એમ લાગ્યું. એટલે ત્યારે એ પોતાના દોષ જોયો ત્યારે બીજાના ગૌણ થઈ જાય છે, અથવા એનો ગુણગ્રહ ગુણ મુખ્ય કરીએ તો એ પણ વાત ગૌણ થઈ જાય છે એની, એક વાત એ લાગેલી. અને ભાઈ શ્રી કૃપાળદેવ કહે છે ગુણ પ્રમોદ અતિશય રહે રે અંતર્મુખ યોગ, ત્યારે એ વાત પણ એક સ્મરણમાં આવેલી. અને બાહ્ય દ્રષ્ટિ અને દોષ દ્રષ્ટિ મુખ્ય અવરોધક કારણ થઈ જશે અંતર્મુખ થવામાં, એ એક બીજું નુકસાન એની અંદર દેખાણું છે. અંતર્મુખ થવામાં એક અવરોધક કારણ આપણને પડશે, એટલે એ પ્રમાણે ભાઈ એક દોષ પાછળ એટલા દોષ ગઈકાલે મને દેખાણા મારા, એનાલિસિસ આ પ્રમાણે કર્યું હતું મેં. ગઈકાલે પછી થોડું સાહિત્યના કામ માટે નીરવના ફેક્ટરીએ જવાનું થયું હતું, અત્યારે એ વખતે એના બી દોષ દેખાતા હતા મને કે ભાઈ એને એની વાતની પકડ ઘણી હોય એવું લાગે છે, કામ હું ઓલું કરતો હતો અને મને દોષ એના દેખાતા હતા એ પ્રમાણે વિડતે બન્યું હતું કાલે. એટલે પરલક્ષનો દોષ ભાઈ શ્રી ઘણો ભયંકર છે, અને જાણે જાણે કેવી રીતે ક્યાં ઘૂસી જાય છે, એટલે સાવચેતીનો રાખીએ તો ઘણું અહિત થઈ જાય એવું દેખાય છે એની અંદર. વૈશ્ય બીજી વાત એક એ વખતે એ ચાલેલી કે કૃપાળુદેવે અપક્ષપાત પણ દોષ જોવાની વાત કરી છે. એટલે અપક્ષપાત પણ એમાં જાણે ઘણું રહસ્ય ભર્યું હોય ને એવું લાગ્યા કરે છે વારંવાર, કે કૃપાળુદેવ આ શબ્દ પ્રયોગ કરીને કંઈક ઊંડું રહસ્ય મૂક્યું છે. એટલે એમાં એમ બી લાગેલું કે ભાઈ એક દોષ આપણો દેખાણો હોય આપણને, તો એની સાથે સાથે બીજા કેટલા દોષ સંકળાયેલા છે એની, એ બી દોષ જોવામાં એ બી આવવું જોઈએ આપણને. ત્યારે અપક્ષપાત પણ દોષનું અવલોકન થયું એમ કહેવાય, દોષનો બચાવ ન થવો જોઈએ, એવા બે ત્રણ પાસા એ વાતની અંદર દેખાતા હતા કૃપાળુદેવની વાતમાં. કૃપાળુદેવની પ્રતિપાદન કરવામાં ગંભીરતા ઘણી છે એવું લાગતું હતું એ વાતમાં.
સામાન્ય રીતે દોષ દ્રષ્ટિમાં જીવ પોતાના દોષનો બચાવ કરે છે એનું નામ પક્ષપાત છે, અને એવું ન થવું. અને શુદ્ધ અંતઃકરણથી અને આત્મકલ્યાણના શુદ્ધ હેતુથી દોષ જોવાય તો અપક્ષપાત મને પોતે દોષને જોવે છે.
આજે સ્કૂલ માં કઈ હોમવર્ક નતું બેસી, તો એ વખતે રાજીપો વેદાતો હતો કે હા સાચ કઈ હોમવર્ક નથી આપી દે પછી કરવાનો ટાઈમ જ ન મળે, એક તો મોડી ઉઠું અને પછી રાતે કરવું પડે છે.
ઠીક છે, ભણવું હોય તો કરવું જ પડે એમાં.
પેલા જમીને સુઈ ગયું થોડીક વાર, મને લાગ્યું કે હું થોડીક વાર માં તો ઉઠી જઈશ, બહુ નહીં સુવું. પછી એમ કરતા કરતા 2 કલાક સુઈ ગઈ. પછી જયારે સાંજે ઉઠી ત્યારે મને યાદ આવ્યું કે આજે તો 4 સબ્જેક્ટનું હોમવર્ક છે, હવે કે તો કરું. પછી એવું લાગતું હતું કે 2:30 તો આપણી જમીને પછી આખી બપોર સુવામાં જ વહી ગઈ. પછી એટલે હું જયારે સુ ત્યારે બહુ સુઈ લઉં છું. મમ્મીને કહું કે એટલા વાગે પ્લીઝ ઉઠાડી દેજો, પણ મમ્મી ઉઠાડે તો હું ઉઠતી નથી, કારણ કે મારી ઊંઘ પૂરી થતી નથી. પછી અને વૈશી એવું થાય લોકો 4 સબ્જેક્ટનું હોમવર્ક આપે
તો ભણવું હોય તો હોમવર્ક તો કરવું જ પડે.
વૈશી પણ પછી બપોરે ઉઠે એટલે મને લાગે કે બપોર પછી હોમવર્ક કરવું નહીં ગમે આપણને. જમીને પછી સત્સંગમાં જવાનું હોય છે એટલે ત્યારે ઉતાવળ નથી કરવી હોમવર્ક. અને પછી મમ્મી કહે છે કે 9:30 બિસ્તર ઉપર વહી જવાનું સુવાનું. હશ્યમાં કઈ રીતે કરવું
હોમવર્ક કરવું હું ઓછી કરવી બીજા હું પહેલા તો તને બહુ ચર્ચાનો રસ હતો, ત્યારે તો મોડે સુધી જાગીને પણ બધાની સાથે ચર્ચા કરતી હતી. મેં તો 11 વાગે એમ કહેતી હતી કે મારે ચર્ચા કરવા બેસવું. કેટલી ગડબડ થઈ ગઈ છે તો ને રસ હોય તો ન આવે, રસ ઉડી જાય તો ઊંઘ આવે. બીજો
પાપડી નું એમ કીધું હશે એટલે આ ઘરે આવીને આ મને કે જમવા બેઠી એટલે મને કે તું રોજ એકાત્રે આ જ શાક બનાવે છે, એક ને એક શાક જ બનાવે છે, બીજા શાક જ તું નથી લાવતી. મેં કીધું જે મળે છે હું લાવું છું બજારમાં. મળતા નથી અત્યારે જે છે એ બહુ મોંઘા છે, એટલા બધા મોંઘા હું નથી લાવતી. એટલે પછી કે હું નહી જમું, એટલે મેં કીધું ના તું જમી લે. એટલે મેં એક બે વખત કીધું કે મેં પછી નિલેશને કીધું, નિલેશને આમ નિલેશ બહાર લખતા હતા, હું રસોડામાં હતા અમે બે, મેં બૂમ મારી નિલેશ એમ બૂમ મારી તો જવાબ ન આપ્યો, બીજી બૂમ મારી તોય જવાબ ન આપ્યો, એ ત્રીજી જરાક મને એમ કે કદાચ ગેલેરીમાં હશે એટલે મેં જરાક જોસ્તી બૂમ મારી કે નિલેશ એમ જોસ્તી બૂમ મારી તો બી કંઈ જવાબ ન આપ્યો. તો હું બહાર જોવા આવ્યું, મેં કીધું ગેલેરીમાં છે કે શું, તો એ બહાર બેડ હોલમાં જ હતા. તો હું ખીજાણી ખીજાઈ ગઈ જરાક, મેં કીધું કેમ તમે જવાબે નથી આપી શકતા. જવાબ આપવાની કઈ ના નથી પાડી, તમે ઇન્વોલ્વમેન્ટ ન થાવ પણ જવાબ આપવાની તો કઈ ના નથી પાડી. એ રીતે એક અસરળતા એ વખતે એમ થઈ ગઈ, પછી હું તરત જ પાછી રિટર્ન થઈ ગઈ.
કારણ બતાવ્યું કેમ જવાબ ન થાય પણ એક વખત એમ થાય, બે વખત એમ થાય, ત્રીજી વખત એમ કેમ થયું, ત્રણ વખત સુધી હોકારો ન દીધો એ તો એમ નવાઈ લાગે ને માણસ. જવાનો તો સવાલ એ નતો, હોકારો દેવાનો છે માં સવાલ હતો, જવાનો ક્યાં સવાલ હતો, એમાં શું છે. એ જગ્યાએ આપણે આપણને મૂકવા જોઈએ કે આપણે ત્રણ વખત બહુ મારીને કોઈ જવાબ ન દે તો શું થાય, એમ વિચારવું એમ જોઈએ. જવાનો સવાલ નતો, હોકારો દેવાનો સવાલ છે. અને એક વખત તમારો તમે લખતા હતા ન હોકારો દીધો, બીજી વખતે લખતા હતા ન, ત્રીજી વખત કેવું પડે એ તો વધારે પડતું જ કહેવાય ને.
પછી શું તરત રિટર્ન થઈ ને રસોડામાં, એટલે ત્યારે મને એમ થયું કે મને કેમ આમ પરિણામ થઈ ગયા. એટલે પછી મેં ચેક કર્યું કે મને પૂજા પ્રત્યે જે લાગણીના જે પરિણામ ચાલી રહ્યા છે એને કારણે, મારા મોંને કારણે હું એને એને કહું છું કે તું એને કે જમી લે એમ, કારણ કે એ એનું તરત માની જાય છે, મારું કંઈ માનતી નથી. હું એક
એવું કરીશ તો કેમ એમ કરે પણ આપણે માનવામાં સરળતા રાખવામાં વાંધો કરો
કઈ
તારે વધારે વર્ષ ઘટાડો બસ, તો પછી એવું કેમ કરશ, તમે તો ખોટું કામ કરશ.
આયા તા ફેર બોલા બહુ હોમવર્ક કે ઘર ચલા ગયા વાપસ.
वो कुछ रोटी नहीं खाना है, साग नहीं खाना है, दाल नहीं खाना है, कुछ सिर्फ चावल खाना था उसको चीनी के साथ में। वो ज़्यादातर ऐसे ही करते हैं, ये अच्छा नहीं है वो नहीं, टिफिन देते हैं उसमें भी ग्रम्बल करता है, आप ये भी नहीं बना सकते वो नहीं। हम वो गुस्सा था, मतलब वो कुछ नहीं खाना है ना, हमने उसका प्लेट उठा के सारा खाना उसका बाहर दीवार के पीछे डाल दिया, मतलब कुछ नहीं मिलेगा खाने बचाओ तो, फेंक तो दिया। बाद में रियलाइज हुआ कि उसको शायद भूख होती तो थोड़ा बहुत खा लेता है, रखती तो गुस्सा आ रहा था, वो बात कर रहा था, बात करने की इच्छा नहीं थी, हम लोग जाके आँख बंद करके लेट जाते हैं तो, नहीं तो फिर हम गुस्सा करेंगे उसको। वैसे ही अपनापना की वजह से होता है, खा ले खाने कैसे बोलना भाई जी नहीं समझ में आता, रोज
शांति से बोल देना खाए नहीं खाए वो जाने। नहीं खाने इसका दुख नहीं हो, नहीं खावे तो उसका दुख नहीं होना चाहिए, खाए तो बोले खाए शांति से अपने बात जो है वो बोल देनी चाहिए।
उससे गुस्से में सो गए जाके तो और नींद भी आ गई, वॉकिंग में भी लेट पहुंचे हम की वजह से, तो हमको लगता था इधर परिणाम खराब करके हम सो भी गए और टाइम बिगाड़ा अपना, तो बोलते शाम को भी आपके पास टाइम पे नहीं पहुँचे।
પોતાના દોષ કઈ રીતે જોવા, દોષ જોવા ઓનલાઈન લખ્યું છે ઓનલાઈન, અને દોષ વિચારવામાં શું ભેદ છે? અપક્ષપાતપણે એટલે દોષનો બચાવ કરવાનો પક્ષપાત છોડીને, સામાન્ય રીતે દોષનો બચાવ કરવાનો પક્ષપાત સંસારમાં બધાને હોય છે, બધા માણસોને હોય છે, એટલે પોતાના દોષ દોષ તરીકે નાના કરી નાખે, હલકા કરી નાખે, હળવા કરી નાખે, અથવા કેટલાક દોષને પોતાને દેખાય જ નહીં, સમજાય જ નહીં કે આ દોષ છે, એવું આવરણ જ્ઞાનને હોય છે। પણ જો એક અભિપ્રાય નિર્દોષ થવાના હેતુથી એવો એક અભિપ્રાય થાય કે મારે કોઈ પણ દોષ નથી રાખવા, અને એ રીતે પોતાના દોષને પક્ષપાત છોડીને, શું અચ્છા કે આ પ્રશ્ન બહુ હે કે અપક્ષપાત રૂપ સે સ્વયં કા દોષ કિસ પ્રકાર સે દેખના, ઓર દેખના દોષ કો દેખના ઓર દોષ કો વિચાર કરના, ઉસમે ક્યા અંતર હૈ, ક્યા તફાવત હૈ, એસા એક પ્રશ્ન હૈ। તો અપક્ષપાત મેને કહ્યા કે સભી મનુષ્યો કો અપના દોષ કા પક્ષપાત રહેતા હૈ, જૈસે કુછ હુઆ તો બોલે કે મેરા દોષ નહીં હૈ સામને વાલે કા હૈ, યા અપના દોષ સમજ મેં આયેગા તો ભી હલકા સે લેગા, ઉસકા સિરિયસનેસ નહીં લેગા, કે કોઈ મામૂલી બાત હૈ, એસા લેંગે, વો દોષ કા પક્ષપાત કે કારણ સે હોતા હૈ। જિસકો નિર્દોષ હોના હૈ ઉસકો યે અભિપ્રાય બનાના ચાહિયે કે હમારા દોષ કો જૈસા હૈ વૈસા હમકો દેખના હૈ, ઓર તભી વો છૂટેગા, वरना दोष मिटेगा नहीं। उसी का नाम है अपक्षपात। अब दोष को देखना और दोष को विचारने में क्या अंतर है? कि विचार का विषय दोष भूतकाल में जो होता है वो विचार का विषय होता है, स्मरण में आता है, तो दोष होने के बाद उसका विचार आता है कि मेरे को मेरे से ऐसा दोष हो गया, मेरे से ऐसा दूषित परिणाम हो गया, ऐसा भाव हो गया, ऐसा भाव हो गया। और देखने में चलते हुए परिणाम में जागृति के कारण दोष मिटाने की जागृति के कारण चलते हुए परिणाम में जो देखा जाता है वो प्रत्यक्ष है। विचार का विषय जो दोष है वो परोक्ष है, क्योंकि वो भूतकाल में हो गया, भले बेतौब दो पांच मिनट हुई हो या कुछ दिन के बाद विचार में आए या कुछ घंटे के बाद विचार में आए या कुछ मिनटों के बाद आए, लेकिन वो विचार में आता है कि मेरे से ऐसा हुआ था, ऐसा हुआ, ऐसा हुआ, हो गया, ऐसा हो गया, वो परोक्ष विषय है, क्योंकि वो तो हो गया ही, कसो हो गया, अभी तो नहीं है। और वर्तमान में जो चालू है जागृति के कारण उस पर ध्यान जाता है, लक्ष्य जाता है और उसको देखता है वर्तमान में कि मुझे गुस्सा आ रहा है, मेरे परिणाम में गुस्सा चल रहा है, मेरे परिणाम में द्वेष भाव चल रहा है, मेरे परिणाम में राग भाव चल रहा है। तो चलता हुआ जो दोष है उसको देखे, वो प्रत्यक्ष है इसलिए उसको देखना ऐसा बोलते हैं। तो यहाँ देखने का यानी कि आज्ञा तो देखने की है, 254 पत्र में वो बात है, मोक्षतारोहण क्रम, और इस बात को डिस्कशन किया है वहां भी। तो फायदा वो है कि ऐसे दोष मिटना वो बहुत कठिन बात है, दोष को मिटाना वो आसान बात नहीं है। विचार में आए कि ऐसा दोष हमें नहीं करना चाहिए, फिर भी दोबारा हो जाएगा, फिर भी दोबारा हो जाएगा, होता रहेगा, नहीं चाहते हुए भी होता है और होने के बाद पता चलता है, तो हुआ तो नहीं हुआ, बनेगा नहीं, तो इसका क्या इलाज है? कि चलते हुए परिणाम में, चलते हुए दूषित परिणाम में अगर जागृति आ गई और उसको देख लिया तो तत्काल वो दोष है उसका रस, उसकी ताकत टूटने लगती है। और वो प्रैक्टिस बार बार होने से, देखने की प्रैक्टिस बार बार होने से वो दोष का डेफिनेट अभाव हो जाएगा, वो दोष का नाश हो ही जाएगा। तो ये जो प्रैक्टिस वाला जो प्रैक्टिकल है वो दोष के नाश करने का बहुत सचोट उपाय है, रामबाण उपाय है। इसके सिवा दोष मिटने का इतना सीधा उपाय कोई नहीं है मुमुक्षु की भूमिका में। ज्ञानी की बात दूसरी अलग है, वो तो स्वरूप में लीन होते हैं तो उसको दोष होने का ही बंद हो जाता है, वो बात अलग है। मुमुक्षु की भूमिका में तो यही प्रयोग है, दूसरा प्रयोग नहीं है। तो हमारे अपने यहाँ भी शाम को आधा घंटा चर्चा का टाइम रहता है और सब अपने अपने दोस्त की बात करते हैं, लेकिन वो दोस्त विचार में आया था या देखने में आया था वो नहीं बता सकते, बताना चाहिए। और उसके पीछे हमने प्रैक्टिकल क्या किया, प्रयोग क्या किया, वो भी बताना चाहिए। हमारा प्रयास कौन सा चला, प्रयास चला उतनी बात नहीं चलनी चाहिए। कुछ लोग कहते हैं कि हमने प्रयास किया था, लेकिन क्या प्रयास में क्या किया था वो बात नहीं बता सकते। तो ऐसा होना चाहिए तभी दोष मिटेगा। और ऐसा प्रैक्टिस नहीं है तो बहुभाग तो दोष हो जाते हैं, उसका खुद कोई ध्यान नहीं रहता, ख्याल ही नहीं रहता, ऐसे ही हो जाता है। उस प्रकार से वो पहला प्रश्न का उत्तर है। जीव मोहाशक्ति से अकुलहाट में किस प्रकार से आता है, वो दूसरा प्रश्न है। क्योंकि वहां लिखा है कि मुमुक्षुता वो है कि जो मोहाशक्ति से अकुलहाट में आए और एक मोक्ष के लिए प्रयास करें, एक मात्र मोक्ष के लिए प्रयास करें, उसको कहते हैं मुमुक्षु। ऐसा मां 254 पत्र में श्रीमद् जी ने परिभाषा किया है। तो भूभाग क्या होता है कि जिस चीज पर हमको मोह है, जैसे रुपये पैसे गहने या श्रृंगार के साधन या कुछ भी कपड़े अलंकार आदि, या कुछ व्यक्ति पर हमें मोह होता है, पति पे, पत्नी पे, किसी को माँ बाप पे, किसी को जैसे भी जहाँ भी व्यक्ति हो, जब मोहाशक्ति के परिणाम होते हैं तब रस आता है जीव को संसार में, अकुलाट नहीं होती है, उसको अच्छा लगता है, मीठा लगता है, तो वो तीव्र मोह उस बढ़ जाता है और उसका फल स्वरूप जो कर्म बनता है उसमें नीच गति में जाना पड़ता है, पशु गति में जाना पड़ता है। तो जो मुमुक्षु है, जिसको अपना दोष मिटाना है या जन्म मरण के दुख से छूटना है या सभी प्रकार के दुख से छूटना है, उसका एक सिम्टम बताया है यहाँ कि उसकी योग्यता ऐसी होती है कि मोहाशक्ति के परिणाम तो उसको भी होते हैं, क्योंकि वो भी दूसरे संसारी मनुष्य हैं, वैसा ही है, तो उनको भी मोहाशक्ति के परिणाम तो होते हैं। किसी को संगीत का मोह है, किसी को खाने का है, कई प्रकार के मोह तो है, जहाँ रस आता है और मीठा लगता है, अच्छा लगता है, तो मुमुक्षु जो है उनको अकुलाट होती है, ये इसका सिम्टम है। तो दूसरे संसारी मनुष्य से मुमुक्षु के भीतर में उल्टी बात हो गई, क्योंकि तो संसारी जीव तो संसार के परिभ्रमण करेगा, संसारी परिणाम करके संसार में जन्म मरण का परिभ्रमण करेगा, और जो मोक्ष पाने वाला है उनका बिगिनिंग यहां से होता है, उनको अकुलाट होने लगती है, उल्टा परिणाम आता है उसको, और वो अकुलाट से वो छूटने का उसका प्रयास होता है कि मेरे तो एक मोक्ष के लिए प्रयत्न करना है, ऐसा उनको एक निर्धार हो जाता है, उसको कहते हैं मुमुक्षु। अपन जो 128 पत्र चालू किया है वो उसी बात पर है, इसी सब्जेक्ट पर है, पूरा का पूरा चार पैराग्राफ में कैसे कैसे दूषित परिणाम में अकुलाहट होती है, अकुलाहट होने से उदासीनता और वैराग्य होता है, और फिर निर्धार होता है कि मुझे सभी प्रकार से और जन्म मरण से छूटना ही है, और छूटना ही ऐसा नहीं है किसी भी कीमत पे छूटना है, एट एनी कॉस्ट, मैं सब कुछ समर्पण करने के लिए तैयार हूं, लेकिन मेरे को ये संसार के जन्म मरण के परिभ्रमण के दुख अभी नहीं चाहिए, और नहीं चाहिए किसी भी कीमत पे नहीं चाहिए। ये जो निर्धार हुआ तब सच्ची मुमुक्षुता प्राप्त हुई है, वो जी फिर आगे बढ़ेगा तो कैसे कैसे बढ़ेगा कि उनको मालूम पड़ गया कि मेरे जो परिणाम है उसमें वर्तमान में जो दोष होते हैं अगर मैं उसको देखूं तो ही वो टूटेगा, तो जहां उसको नुकसान होता है वहां वो सतर्क हो गया, अलर्ट हो गया, इसलिए वो दोष देखने लगा, विचारने लगा नहीं, देखने लगा। तो इस प्रकार से जैसे जैसे इसका दोष कमजोर होता है या मिटता है, पहले कमजोर होता है बाद में मिटता है, वैसे वैसे उसके ज्ञान में निर्मलता आती जाती है, वो निर्मलता आगे बढ़ करके सम्यक ज्ञान रूप परिणमित होगी और वो निर्मलता सम्यक ज्ञान रूप परिणमन करके आगे जाकर के केवल ज्ञान रूप परिणमन करेगी। ये इसका नतीजा है। इसलिए बहुत उत्साह से, उमंग से, उल्लास से अपना आत्मकल्याण करना करने का मुमुक्षु को उत्साह रहता है, यही कारण से रहता है। सामान्य रूप से ये धर्म करने की उम्र लोग गिनते हैं कि वृद्धावस्था है, लेकिन हमारे सर्कल में छोटी उम्र के लोग की मेजॉरिटी है। बड़ी उम्र वाले बूढ़े बूढ़े लोग एक दो ही है, ज्यादा नहीं है, बाकी सब यंगस्टर ही यंगस्टर है। क्यों? कि सारी जिंदगी राग द्वेष मोह में बहुत रस लिया है, तो परिणति तो बिगड़ गई, योग्यता तो बिगड़ गई, फिर वृद्धावस्था में तो कुछ काम के वो नहीं रहते। शरीर भी शिथिल हो जाता, शरीर में कई प्रकार के रोग भी चालू हो जाते हैं, और देहात्म बुद्धि होने से परिणाम माँ के माँ लगे रहते हैं। तो आत्मा हित करने का, कल्याण करने का फिर उनको अवकाश नहीं रहता, स्कोप ही नहीं रहता। तो अगर छोटी उम्र में या बचपन से ही या युवानी में भी, युवानी है ये मोह का तीव्र होने का अवसर है। क्या है? सारी जिंदगी में मोह का तीव्र होने का प्रसंग कब आता है? युवानी में। अगर युवानी में जिसको ये मोह तोड़ने का या मोक्ष पाने का जो अभिप्राय होता है,